પૂજ્ય બેનશ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 146-147નો સાર.
સીધ ભગવાને શું પ્રાપ્ત કર્યું છે? ભગવાન જીનેન્દ્ર અરિહંત ભગવાને શું પ્રાપ્ત કર્યું છે? આચાર્ય મુનિરાજે શું પ્રાપ્ત કર્યું છે? એનું આશ્ચર્ય કરતા નથી, એના તરફથી ભાવના કરતા નથી, જાતનો પ્રયાસ કરતા નથી, અને આ બહારમાં કેમ પીડિત થાય છે? અને અનાદિકાળથી એમ પરિભ્રમણ કર્યા કરે છે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં એકત્વ બુદ્ધિ કરીને. અને વિદ્વાનો જે વિદ્વતા જેને મળી છે, અમુક જાતની વિદ્વતા હોય તો પણ કે બહારમાં ક્લેશથી કામથી કેમ પીડિત થાય છે, એક આશ્ચર્યની વાત છે. કે જે વિદ્વાન છે, જે કઈ જેને કઈક શાસ્ત્રનું જ્ઞાન છે, એવા વિદ્વાનો પણ કેમ ઝંપલાવે છે, આશ્ચર્યની વાત છે. આત્મામાં કેમ જતા નથી? આ આત્મા તો ચારે બાજુથી આનંદથી ભરેલો અને આશ્ચર્યકારી આત્મા છે, એને એમાં કેમ જતા નથી? એની કેમ એમાં કેમ લીનતા કરતા નથી? એની કેમ એને મહિમા આવતી નથી? અને પર પદાર્થોની મહિમા કર્યા કરે છે. આ મહિમાવંત હોય તો જગતમાં એક આત્મા જ છે, એના સિવાય જગતમાં કાંઈ મહિમાવંત છે જ નહીં. મહિમા અનંત કાળથી કરી તો આ જીવ બહારની મહિમા કરી રહ્યો છે, પણ આત્માની મહિમા કરતો નથી. આત્મા કોક મહિમાવંત છે, જેને જીનેન્દ્ર દેવોએ આદર કર્યો છે, જેને ભગવાન બધું છોડીને ચક્રવર્તીનું રાજ મળે છે. જીનેન્દ્ર દેવને તીર્થંકર ભગવાન તો ચક્રવર્તીનું રાજ છોડીને ચાલી નીકળે છે, જેને આત્માનું આશ્ચર્ય લાગ્યું છે. એક ક્ષણમાં બધું છોડીને, ચારે બાજુથી અનુકૂળતા હતી એ બધું છોડીને, ક્ષણમાં છોડીને જંગલમાં જઈને આત્માની સાધના કરી રહ્યા છે. એવા ભગવંતોને આત્માનું આશ્ચર્ય થયેલું છે કે આત્માની સાધના કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા છે. આ આત્માને એવા ચક્રવર્તી દેવલોકના દેવો પણ જે સમ્યક દ્રષ્ટિ એ બધા એમ ઈચ્છા કરી રહ્યા છે ક્યારે મનુષ્યો પ્રાપ્ત થાય, અને ક્યારે આ મુનિપણો ઉપકાર કરી અને આત્માની સાધના કરે. આ દેવલોકના ભાવમાં મુનિપણો લઈ શકાય એને પણ એવી ભાવના આવે છે. દેવલોકના દેવોમાં અનેક જાતની અનુકૂળતા બહારની હોય છે, તો પણ એ મનુષ્ય ભાવને ભાવમાં જે મુનિપણાની સાધના થાય છે એને ઈચ્છી રહ્યા છે કે આવો જે આત્મા આશ્ચર્યકારક છે, આ દેવલોકની વૃદ્ધિ કઈ આશ્ચર્યકારક નથી. આ દેવલોકમાં દેવીઓના ઢગલા મળે તો આશ્ચર્યકારક નથી. આ ચા તુચ્છ છે, આ બધા તુચ્છમાં એને આશ્ચર્ય લાગતું નથી. આશ્ચર્ય એક મુનિ દશાની સાધના કરીને આત્મા ચિંતા. ચક્રવર્તીનો રાજ મળે ચક્રવર્તીઓને તો પણ એને તુચ્છ લાગે છે. છનું છનું હજાર સ્ત્રીઓ અને અનેક જાતની સામગ્રીઓ એટલા બધા અત્યારે ખૂબ એના પ્રધાનો અને બધા પ્રધાન રત્નો અને અશ્વરત્નો ને બધા એ બધામાં બધું તુચ્છ લાગે છે. બધું સ્ત્રીઓ પુત્રો બધું તુચ્છ લાગે છે. એ બધું છોડીને ક્ષણમાં ચક્રવર્તી ચાલી નીકળે છે. એ ક્ષણમાં ભરત ચક્રવર્તી એમ કહેવામાં આવે છે, એ જ ભરત મોતના નગારા વાગે અને ચારેક ઓર ભગવાનના પ્રતિમાજી ગોઠવણ ઉપર ઘંટા વાગે ત્યાં પ્રતિમાજી દેખાય. મને ભગવાન યાદ આવે, મને ભગવાન યાદ હો, મને મુનિ દશા યાદ હો. આ ચક્રવર્તીનું રાજ તે તુચ્છ છે, એની કાંઈ એને મહિમા લાગતી અને બધું છોડીને ક્ષણમાં આત્માની સાધના કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જંગલમાં જઈને આત્માની સાધના કરે. અનંત કાળ ગયો તો જીવ આ બારમાં ને બારમાં રખડીને પરિભ્રમણ કરી રહ્યો છે. એક તુચ્છ જેવી તુચ્છ જેવા ભૂતગળના પાંચ ઇન્દ્રિયના વિષયોની માટે આ જગતમાં અનંત કાળથી પરિભ્રમણ કરી રહ્યો છે અને સાચું સ્વરૂપ સમજતો નથી. અને કોઈ વાર છોડે તો બહારથી બધો ત્યાગ કરીને ચાલી નીકળે છે, પણ અંતરનું જે તત્વ છે, અંતર તત્વ મારું ચૈતન્ય જુદું છે, એને ભેદનામ કરતો કે હું ચૈતન્ય જુદો, આ શરીર જુદું, આ ભાવ મારો સ્વભાવ નથી, એમ અંતરનું તત્વ ઓળખતો નથી, આત્મા કઈ આશ્ચર્યકારક હતું એમ ઓળખતો નથી, આ બધું બહારનું એને તુચ્છ લાગીને એમ વૈરાગ કરીને બધું છોડીને ચાલી નીકળે છે, પણ અંતરમાં આત્માનો આશ્ચર્ય લાગીને આત્માની મનમાં આવીને આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરીને છોડતો નથી. આચાર્ય દેવ કહે છે કે આ જગતમાં આનંદદાયક ને આશ્ચર્યકારક હતો આત્મા, અરે ખેદ છે કે કેમ જેવો બહાર માં ક્લેશ પામી ગયો છે. જડ છે, તું વિદ્વાન છો તો તું બહાર માં ભરતે બહાર માં રોકાય છે અને ક્લેશ તારું ચિત્ત જો ક્લેશ પામે છે તો તું જડ છો. બુદ્ધિ તે સાચું સ્વરૂપ જાણ નથી. તું ભણો ને ગોખો શાસ્ત્ર તો એ શાસ્ત્ર ભણો શું કામ નથી, તારા અંતરમાં ઉતારી નથી તો તારી બુદ્ધિ જડ છે. તો એમાં પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જો ગોઠવાઈ ગયો તો તારી બુદ્ધિ જડ છે. સાર છોડી દેવો, કઈક કરવું, કઈક બીજું આત્માનો પણ શું આત્મા ખબર, શુભ ભાવ અશુભ ભાવ તેને તિરસ્કાર જીવને ઘણી વાર આવ્યો છે. અશુભ ભાવથી તિરસ્કાર આવે છે, પછી શુભ ભાવમાં રોકાય છે, પણ શુભ ભાવથી પણ જુદ કંઈક છે એ નથી ઓળખતો. અનાદિકાળથી રખડતા એને આ અશુભ ભાવથી તિરસ્કાર આવ્યો છે અને ઘણી વાર એને ત્યાગ લીધો છે, મુનિ ભણી લીધો, પણ શુભ ભાવની ગણતરી એની આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં તિરસ્કાર આવ્યો છે અને વૈરાગ ધારણ કરીને શુભ ભાવોને ગણતરી રહ્યો, પણ એનાથી જુદો શુદ્ધાત્મા છે એની પ્રતિ તેને કરી નથી. એને બાર શુભાવો ધારણ કરી એમ માન્યું છે કે મેં જાણે ઘણું કરી દીધું, મેં જાણે ઘણું છોડી દીધું એવું માની લીધું છે, પણ શુભાવો પૂરતો એટલી એટલામાં અટકી જાય છે, અંદરથી આગું નથી જાય કે અંદર શુદ્ધાત્મા જુદો છે એમ નથી બોલતો. કોને બોલતા વૃક્ષોની બીજ પાપના વૃક્ષો બીજા છે. અનાદિકાળથી જીવે જે પાપ કર્યા પાપના વૃક્ષો એ બીજાને ઘી ચડતી હોય, બધા ઝાડ ઉધાને બધે ઘી ચડવી ક્યાંય રસ્તો મળે નહીં એટલી ભયંકર અટવી વૃક્ષોની હોય, એવી અટવી કે જે પાપરૂપી વૃક્ષોની ગીચ અટવી છે, એ અટવીને પાપરૂપી ગીચ અટવી છે એની
બાળવાની અગ્નિરૂપ છે,
બાળવાની અગ્નિરૂપ છે એવો જે આત્મા, એવું જે આ ચારિત્ર છે એને બાળવામાં અગ્નિ જે છે દર્શન જ્ઞાને ચારિત્ર, એનાથી આ પાપની અટવી બળી જાય છે. મુખ્ય મિથ્યાત્વ મોહ છે ઈ ગયો એટલે બધું જાય છે. શુદ્ધ શુદ્ધ સત ચારિત્ર એવું ચારિત્ર પાપરૂપી અગ્નિને પાપરૂપી અટવીને બાળવામાં જે અગ્નિ સમાન છે એવું જે શુદ્ધ સત ચારિત્ર, દ્રવ્યથી શુદ્ધ પર્યાયમાં શુદ્ધ અતિશય શુદ્ધ એવું જે શુદ્ધ સત ચારિત્ર, એનાથી આ અનાદિ કાળની જે ગીચ અટવી પાપરૂપી વૃક્ષોની અટવી એ ક્ષણમાં પડી જાય છે. આવું શુદ્ધ ચારિત્ર જેને પ્રગટ થયું મુનિને સમ્યક દર્શન પૂર્વક જે હોય તે જ ચારિત્ર કહેવાય છે. વાસ્તવિક સમ્યક દર્શનની નિર્મળતા એની સાથે સમ્યક જ્ઞાન એની સાથે જે સમ્યક ચારિત્ર એવું નિર્મળ ચારિત્ર મુનિઓને જે પ્રગટ શુદ્ધ શુદ્ધ નિર્મળ ચારિત્ર એ ચારિત્ર એવું મુનિઓને પ્રગટ થયું છે. એ ક્ષણે ક્ષણે ચૈતન્યમાં જુદા કરે છે, ચૈતન્યમાં જ વારંવાર જાય છે, બહાર આવે તો આવ્યા કે ન આવે એની જેમ પાછા અંતરમાં જાય છે એવું જે શુદ્ધ શુદ્ધ ચારિત્ર. જેની આગળ અનંતાનુબંધી તો ક્યાંય ચાલ્યા ગયા છે, મિથ્યાત્વની સાથે જ હોય છે. પણ પ્રત્યાખ્યા ને અપ્રત્યાખ્યા ની કષાયો પણ ક્યાંય ચાલ્યા ગયા છે. એ સંજોલ નો માત્ર પાતળો કષાય જેવો છે, એમાં અશુભ ભાવ તો ક્યાંય છે કે નથી એવી રીતે સતામાં, એના મંદ ઉદયો જાણે છે કે નથી એવી રીતે અશુભ તો ક્યાંય ચાલ્યું ગયું છે. એક શુભ ઉપયોગ છે, શુભ ઉપયોગ આવે એ પણ ઉદાસીનતા છે. અશુભ તો ક્યાંય થઈ ગયું છે ગૌણ, પણ શુભ જે આવે છે તો આમ સત્તા જેવું થઈ ગયું છે. સત્તામાં હોય એ પણ સત્તા જેવું જ કહેવાય મૌન. અશુભ તો ક્યાંય સત્તામાં ચાલુ ગયું, અને શુભ ઉપયોગ છે એમાં પણ ઉદાસીનતા છે. અને વારંવાર સ્વરૂપમાં સ્વાનુભૂતિમાં જાય છે વારંવાર. એમનું જ્ઞાન પણ એવું નિર્મળ નાયકની ઉગ્ર પરિણતી દર્શનની એવી નિર્મળતા છે. નાયક એવી ઉગ્રતા અને ચારિત્રની એવી નિર્મળતા, વારંવાર ચારિત્ર નિર્મળતા, એની શાંત દશા મુનિઓની ક્યાંય ક્રોધ તો ક્યાંય શાંત દશા એવી નિર્માણ દશા છે. એવી માયા ક્યાંય ચાલી ગઈ છે? સરળ નિર્લોકતા નિષ્ફળતા એવા મુનિની કોઈ અદભુત દશા, એવા પ્રબળ બ્રહ્મચારી એવા મુનિઓ આત્મામાં વારંવાર નહીં થયેલા, એવા દેહાતીત દશા, શરીર છે કે નથી શરીરનું ધ્યાન નથી, શરીર ઉપર કઈ ઉપસર્ગો આવે તો પરસો આવે તો એ ક્યાંય શરીરને થાય તે આ થાંભલાને થાય કે શરીરને થાય એવી અલ્પ ઉપયોગ બહાર આવે તો ઉદાસીન ભાવે જોવે છે, બાકી સ્વરૂપમાં ચાલ્યા છે. એવા મુનિરાજની દશા કોઈ જુદી શુદ્ધ શુદ્ધ ચારિત્ર છે એવી એને કસાય ને ન કસાય બધાય કસાયો ક્યાંય ચાલ્યા ગયા છે. ઉપસર્ગો આવે તો શાંત શાંત આવે છે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથા નમળી માનંદ દેહ જાય પણ માયા થાય ન રોમમાં લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન. પ્રબળ સિદ્ધિ પ્રગટે તો જેને લોભ નથી કે હું સ્તુતિનો જ લાયક કરું. એવા દેશ જાય તો જેના રોમમાં પણ માયા નથી. કોઈ ઉપરથી દેવો કઈ સ્વર્ગ કરે કઈ પરિસો આવે તો એમાં એ ચિંતા નથી. કોઈ ઉપરથી દેવીઓ આવે કે કઈ અનેક જાતના ઉપસર્ગો પરિસો આવે, કોઈ અનુકૂળતાના કોઈ પ્રતિકૂળતાના કોઈ પથ્થર ફેંકે તો મુનિઓ પોતે સ્વરૂપમાં અડોળ ને અચળ છે. જાણે મેરું અડલું હોય, એ મેરું જાણે જંગલમાં આત્માનું ધ્યાન કરી સ્થિર બિંબ આત્મામાં બાહુબળી ભગવાન એવી રીતે આત્માનું ધ્યાન કરે બાર બાર મહિના. એવા મુનિનું શુદ્ધ શુદ્ધ ચારિત્ર પાપરૂપી અગ્નિ છેદવામાં કુવાડો છે, બાણે અગ્નિ સમાન છે. આમાં એમ બન્યું છે એવું મુનિનું શુદ્ધ શુદ્ધ ચારિત્ર છે. વસ્તુ શુદ્ધ પ્રગટ પર્યાયમાં શુદ્ધ નહીં, પર્યાયમાં એ બધું શુદ્ધ શુદ્ધ છે. પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન આવું શુદ્ધ શુદ્ધ ચારિત્ર સંયમીઓ જે મુનિરા સંયમ જેને ધારણ કર્યો છે એવા મુનિરાજ ની પ્રત્યાખ્યાનથી આવું શુદ્ધ શુદ્ધ ચારિત્ર કહે. એવું પ્રત્યાખ્યાન અડોળ અચળ છે. આત્મા સિવાય ક્યાંય બહાર જવું નથી. આત્મા આત્મામાં જ સ્વરૂપમાં જ ઉગ્રતા છે. આત્માની ઉગ્રતામાં જ રહેવાનું છે, બહાર ક્યાંય જવું. એવા મુનિઓને અનેક જાતના પ્રત્યાખ્યાનો જે શુભ ભાવમાં હોય છે એની સાથે શુદ્ધતામાં પણ એટલી એટલી દ્રઢતા હોય છે. શુદ્ધ આત્માની પરિણતિમાં એટલી દ્રઢતા હોય છે. અમુક હજી કેવળ જ્ઞાન નથી થયું એટલે બહાર ઉપયોગ આવે છે, પણ એની પ્રતિજ્ઞામાં એનું અમુક જાતના જે નિયમો ધારણ કરે છે એમાં એવી જાતના નિયમો હોય છે કે એની ચારિત્રની વિશેષ નિર્મળતા ની સાધના એની વધારે વધારે વધતી હોય છે. આહારના એવા કડક નિયમો હોય છે, અમુક પ્રકારે આહાર મળે તો લેવો, અમુક પ્રકારે મળે તો જ લેવો, નહીં તો લેવો જ નહીં. અમુક બાય હોય, અમુક જાતનો આહાર હોય એ આવી રીતે દેતા હોય. આ એક દ્રષ્ટાંત છે રામચંદ્રની સીતાજીની લક્ષ્મણ. રાજકુમાર વનમાં હોય અને હાથે રાંધેલું મોલમ માટીના વાસણમાં રાંધેલું એવા રાજકુમાર હાર દેખેલો છે. અમુક જાતની પ્રતિજ્ઞાઓ બહુ કડક કડક બની રહી. બહારમાં પ્રતિજ્ઞા પણ અંતરમાં એટલી શુદ્ધ કરીને તેની દ્રઢતા હોય છે. હાથી ચાયડા આવે, તામાં ઘણી ચાયડા આવે, તે પોતાને રસ્તે જે જાતા હોય જાય છે, માર્ગ છોડતા નથી. આ અનેક જાતની પ્રતિજ્ઞા હોય છે. ઓલા દેશભૂષણ કુલભૂષણ મને આવે છે, પર્વત પર બધા ઓલા જેવા અવાજો થતા હતા તો મુનિ પોતે પોતાનું ધ્યાન જ કરતા અને ઉપસર્ગ દેવા હતા તો હું ધ્યાન જ કરતા. એમાંથી પછી ઓલું રામચંદ્રજી લક્ષ્મણજી જઈને ઉપસર્ગમાં ને છોડાવે છે કે એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એવા જાતના પ્રત્યાખ્યાનો સખત હોય છે, એનું ચારિત્રની વિશેષ વિશેષ નિર્મળતા થતી હોય છે. શાર્દુલ હે ભગવતમ હે શાર્દુલ સિંહ, તો તું સિંહ જેવો છો, તું પોતે દ્રવ સિંહ જેવો છો. અને હે મુનિરાજ તમે ભવ્ય શાર્દુલ ભવ્યોતમ, તમારી મતિમાં આની તત્વને ધારણ ભવ્ય નીતિ છે. આમ સમુદ્ર કે હે ભવ્યોતમ શાર્દુલ સિંહ જેવો તો સિંહ છો, તને કોણ અસર કરે? આ વિભાવ તને શું અસર કરે? આ કર્મના નિમિત્તો તને શું અસર કરે? તું તો શાર્દુલ સિંહ છો, અનંત કાળ ગયો તો આ એક પ્રદેશે રહેલા જે કર્મો કે આ શરીર એ તને કાંઈ તારે તારો નાશ થતો નથી, તને કાંઈ અસર કરતા એવું તું ભવ્ય સારો અનંત અનંત કાળ ગયો અનંતા તે ભવો પીડા, તોય હે ભવ્ય સાધુ સિંહ જેવો તને કોઈ તારા પ્રદેશ તારા ક્ષેત્રમાં આવીને તને કાંઈ નુકસાન કરતા નથી, તારો નાશ થતો જ નથી. બધા બહાર જ બધી સેનાઓ કર્મની સેનાઓ બહાર ને બહાર ઉભી રહી છે, તારા અંતર ચૈતન્યના કિલ્લામાં કોઈ પ્રવેશ કરી શકતો નથી. અનંત અનંત કાળ ગયો એક આકાશના પ્રદેશે અનંતવાર જન્મ મરણ કર્યા, ભૂગર્ભના જેટલા જગતમાં પરમાણુઓ જેટલા છે એટલા ગ્રહણ કર્યા ને છોડ્યા તો પણ તારા ચૈતન્યનો નાશ થતો નથી, એવી એવા અનંત કાળમાં એવી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં એવી જન્મ એટલી જાતના વિભાવ ભાવો થયા તો પણ તું તારો તો નાશ થતો જ નથી, એવો તું બળવાન છો. એ ભવ્ય સાધુ હે ભવ્યોત્તમ, તારી મતિમાં આવા તત્વને ધારણ કર, તું ભવ્યમાં ઉત્તમ આવી આવું નીચ તત્વ તારા હૃદયમાં જોવા, તારી મતિમાં અને તારી બુદ્ધિમાં તારા જ્ઞાનમાં આ તત્વને ધારણ કર. આ તત્વ જો તારા હાથમાં આવ્યું તો હે શાર્દુ પછી કોઈનું કાંઈ બળ તારી પાસે ચાલવાનું નથી, ભલે તમે એવા કર્મના ઉદયો તને કાંઈ પણ અસર કરી શકવાના નથી. તારા પુરુષાર્થની સાધના પાસે તને કોઈ તારા દ્રવ્યને કોઈ નુકસાન કરી શકવાનું નથી. માટે હે ભવ્ય સાધુ આવા તત્વને તું ગ્રહણ કર, પછી તમે કોઈ કાંઈ કરી શકવાના નથી. તત્વ સહજ સુખનું દેનારું છે, સહજ સુખ મળે તો એમાંથી મળે છે, એની મેળાએ સહજ તો એને ધારણ કરે એટલે એમાંથી સુખ મેળા જ થશે, તારે લાવવી નહીં પડે. તું એક ચૈતન તત્વને ગ્રહણ કર તો તારે પછી એમાંથી જ્ઞાન જુદું લાવવું પડશે, સુખ જુદું લાવવું પડે એવું કઈ નથી. તારે જુદો જુદો પ્રયત્ન કરીને જ્ઞાન જુદું લાવવું પડે, સુખ જુદું લાવવું પડે, બળ જુદું લાવવું પડે કે આનંદ જુદો લાવવો, એવું કાંઈ કરવાનું નથી. તો એક તારા તત્વને ગ્રહણ કર અભેદ રૂપે, એમાંથી બધું સહજપણે તારું સુખ તેમાંથી તને આવ્યા જ કરશે. એમાંથી સુખ આવશે, એમાંથી જ્ઞાન આવશે, એમાંથી બળ, અનંત બળ, અનંત ચારિત્ર સુખ બધું એમાંથી, અનંત ચતુષ્ટય બધું એમાંથી આવશે. એક તારા ચેતન તત્વને એક એકને ગ્રહણ કરે એમાંથી બધું આવશે. મુનિઓના ચારિત્ર નું મૂળ હોય તો આ નિજ તત્વ છે. મુનિઓનું ચારિત્ર નું મૂળ હે ભવ્યોત્તમ એમ કહીને મુનિ ને પણ કીધું છે ને ભવ્યો ને પણ હે ભવ્યોત્તમ હે શાર્દુલ. મુનિના ચારિત્ર નું મૂળ હોય તો આ નિજ પરમ તત્વ છે. એ તત્વને ગ્રહણ કરવું મુનિઓના ચારિત્ર નું મૂળ છે. મુનિઓનું ચારિત્ર પણ આ તત્વને ગ્રહણ કરવાથી થાય છે. સમ્યક દર્શન ભવ્યોને પણ આ સમ્યક દર્શન પ્રાપ્ત થાય તત્વને ગ્રહણ કરવાથી થાય છે. અને મુનિઓના ચારિત્રનું મૂળ પણ આ તત્વ છે. માટે હે ભવ્ય શાર્દુલ આ તત્વને ગ્રહણ કર. મુનિઓના ચારિત્રનું મૂળ પણ આ એક જ છે, નિજ પરમ તત્વ છે. પુરુષાર્થ પરાક્રમ ને પ્રગટ કરો. ક્યાં બહાર માં કર્મ ના ઉદય માં અનંત કાળ થી ખેંચાયા કર્યો છે. તારા આત્મા ને સાર નિજ તત્વ ની ગ્રહણ કર. એવો બળવાન છે યોદ્ધો બધા એની પાસે.